अभी संवत 2498 जेठ छठ शनिवार तारीख 77/72 नदी ने पूज्य श्री गांधी स्वामी ने श्री समय सार शास्त्र में जीव जीव अधिकार की गाथा 31 तथा गाथा 31 पर सुवर्ण परिमा प्रवचन श्री समय सार शास्त्र 17 वक्त ना सरल प्रवचन नंबर 100
नमो नोये सौरियंताणम नमो नोये सौदानम नमो नुवि सौभायिरियां नमो नुवि सौजायनम नमो नुवि सौ त्रिकालवर्ति श्रावणम ओंकार मिंदु संयुक्त नित्यं जायन्ति योगिन कामदं मोक्षदं चे ओंकाराय नमो नमः मंगलं भगवान् मंगलं रूपमूर्ति मंगलं कुन्कुंडारि उजेन्द्रमूर् सुमंगलं नमः समर्पितानां स्वानुभूत्या चास्ति चित्स्वाय भवाय सर्वम्
समय सार कृष्ण गाथा तीस नो प्रश्न छे कि आत्मा तो शरीर नो अधिष्ठाता छे इसी शरीर ना स्वरण थी आत्मा नो स्वरण नीचे केम युक्त नहीं एम प्रश्न छे એવા પ્રશ્નના ઉત્તર રૂપે દ્રષ્ટાંત સહિત ગાથા કહે નયરની વણિદે જહ નવી રણનો વર્ણા કદા હુંતી દેહ ગુણે સુવંતે ન કેવળી ગુણા કદા હુંતી વર્ણન કરે ન ગરીતનું નહીં થાય વર્ણન ભૂતનું સીધે શરીર ગુણની સ્થિતિ નહીં સગન કેવળી ગુણનું ટીકામાં જ કાલ છે નહીં ટીકા એને નથી કાવ્ય છે ને ટીકા નથી કાવ્ય કહી છે પ્રાકાર કવલિત અમર ઉપવન રાજી નિગીરણમ ભૂમિતલમ યુવતી નગર ઇનમ પરિખાવલયન પાતાલમ આ નગર એવું છે દ્રષ્ટાંત આપે છે શરીરનો સ્તુતિ કરતો આત્માની સ્તુતિ નથી એમ નગરનું વર્ણન કરતા નગરના રાજાનું વર્ણન નથી એમ સિદ્ધ કર્યું છે આ નગર એવું છે કે જેણે કોટ વડી આકાશને ગ્રસ્યું છે એટલે ઊંચો કોટ છે એનો ગઢ બહુ ઊંચો છે એમાં પણ એ તો નગરનો વર્ણન છે એમાં રહેલા રાજાનું ઉપવન રાજી નિગીરણમ ભૂમિતલમ બગીચાઓની પંક્તિથી ત્રીસી બગીચાઓની ચારેક પંક્તિ એટલી હોય ભૂમિતળને ગળી ગયું છે અને ભૂમિ ન દેખાતી હોય એટલા બગીચા નગર નહીં એ તો નગરનું વર્ણન છે એમાં રહેલા રાજાનું ચારે તરફ બગીચાઓથી પૃથ્વી ઢંકાઈ ગઈ છે અને પરિખાય વલયન પાતાલમ પીવતી ઈયુ કોટની ચારે તરફ ખાયના ઘેરાથી જાણે કે પાતાળને પી રહ્યું છે એટલે ઊંડી ખાય છે નગર ને ચારી બાજુ ખાય એટલે જાણે પાતાળ ને પી ગયું એમ આકાશ ને અડી ગયું હોય પાતાળ ને પી ગયું વનરાજી છવાઈ ગયું એમ બગીચાની આમ નગરનું વર્ણન કરવા છતાં તેનાથી એનો અધિષ્ઠાતા જે રાજા એનું વર્ણન થતું નથી માતો દ્રષ્ટાંત આપ્યો કારણ કે જો કે રાજા તેનો અધિષ્ઠાતા છે વ્યવહાર તરીકે તો પણ કૂટ બાગ ખાય આદિવાળો રાજા નથી રાજાનું તો નામ ભણ્યું છે દાન પુરુષ અને જાણ પણ એ એના મૂળ રાજાના એના મૂળ પડોશી કરે દાન આદિ દેવું રાજને જાળ મૂકી વિવિધમાં હોય કે જાણતાનું વર્ણન, એ કઈ નગરનું વર્ણન થી કઈ રાજાનું વર્ણન, રાજાનું ગુણ જુદા નગરનું જુદા. એવી રીતે શરીરનું શ્રમણ કરી તીર્થંકરનું શ્રમણ થતું નથી તેનો પણ શ્લોક છે. આ શ્લોક આપે છે દર્શન. નિત્યમ અવિકાર સુસ્થિત સર્વાંગ અપૂર્વ સહજ લાવણ્યમ અક્ષોભમ ઈવ સમુદ્રમ જનેન્દ્ર રૂપમ પરમ જયતિ. જનેન્દ્ર રૂપમ પરમ જયતિ, જનેન્દ્રનું રૂપ શરીરનું આ શરીરની વાત આવે છે ને, જનેન્દ્રનું રૂપ ઉત્કૃષ્ટપણે જયવંત વર્તે છે. એટલે એમને મરે છે એમની ઉંમર, એના રૂપનું વર્ણન સ્વરૂપ એમને મરે છે. જીવે જ્યાં સુધી જીવે દેહ રહે ત્યાં સુધી રૂપ એવું નહીં રહે, જયવંત વર્તે છે. એનો ફેરફાર પડતો એમ કહેવું એની તો શરીરનું વર્ણન થયું ને, ભગવાન આત્માનું વર્ણન નથી એમ કહ્યું. તમારે નગરનું વર્ણન છે ક્યાં, રાજાનું વર્ણન નથી. જયવંત વર્તે પરમ જયતિ એટલે એ રૂપ એવું ને એવું રહે એમ એનો અર્થ છે. એવું પહેલે કહેવાય ખરું, એવું 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 નહીં. નિત્યમ અવિકાર સુસ્થિતમ સર્વાંગ, જેમાં સર્વ અંગ અવયવો શરીરમાં હંમેશા અવિકાર સુસ્થિત સારી રીતે સુખરૂપ સ્થિત, અને જ્યાં જોઈએ ત્યાં એની અનુકૂળતા નમણાય, આવી શરીરના બધા અંગો સુસ્થિત ને અવિકાર છે. જેમાં બાળપણ મૂંઢતા યુવાનપણું મદાનતા વૃદ્ધપણ શિથિલતા એવી એમાં હોતી, એથી એનું સર્વાંગ બધા અવયવો શરીરના એવા નેવા સુસ્થિત અને સુંદર અવિકારી રહે છે. એ તો શરીરનું વર્ણન થયું. અપૂર્વ સહજ લાવણ્ય, જેમાં જન્મથી અપૂર્વ અને સ્વાભાવિક લાવણ્ય હોય છે, સર્વને પ્રિય લાગે એવા શરીર, તીર્થંકરનું એટલું પુણ્ય હોય ભગવાનનું. સહજ જન્મથી અપૂર્વ બીજામાં ન હોય એવું સ્વાભાવિક પાછું લાવણ્ય, સર્વને પ્રિય લાગે એવું. સમુદ્રની અક્ષ બંધ, સમુદ્રની જેમ સુધરાય છે, શાંત આમ શરીર હોય તમને શાંત લાગે. તીર્થંકર આત્મા તો શાંત છે, શરીર પણ ઠીક શાંત. સમુદ્રની જેમ ક્ષોભ રહે છે, ચળાચળ નથી. બાળક જેમ હોય ને ચળાચળ, આમ થાય રામ થાય. હમણે એક મને તો જોયું હતું કે અંખ્યાના અંશો પૈસા વાળો માણસો એનું પ્રેમ આવી દર્શન મોટકમાં મોટક મોટી લેવા આવ્યા હતા. મંત્રીમાં ઘણા એવું લોકિત એવું હોશિયાર છે પણ એની જાતની અને જેપીની પણ જેપી નામ નથી, છતાં એ જોયું હતા આમ આ શું આવું શું થયું એટલે હું પૈસા આબુ મૂકીને એમાં એટલું ચો વોક ચો વોક દેખાય ભાઈ બતાવ્યું ને ભગવાન સહિત મેરું પૂર્વક જેમ સ્થિર હોય એમ કહીએ. પણ એ તો શરીરની વાત છે, ભગવાનના આત્માની. આમ શરીરનું શ્રમણ કરવા છતાં તેનાથી તીર્થંકર કેવળી પુરુષ એનો જે આત્મા એનું શ્રમણ થતું નથી. કારણ કે જો કે તીર્થંકર પુરુષને શરીરનું અધિષ્ઠાતા પણ છે, માટે આધાર છે ને સામ વ્યવહાર નગરનું જેમ રાજા અધિષ્ઠાતા છે, શરીરનું અધિષ્ઠાતા કહેવામાં આવે તો પણ સુસ્થિત સર્વાંગપણું લાવણ આદિ આત્માના ગુણ નહીં હોવાથી તીર્થંકર કેવળ પુરુષને તે ગુણોનો અભાવ હતો. હવે સ્તુતિ આવી બહુ સારી શ્લોક પ્રથમ જીન જીન તીર્થંકર કેવળીની નિશ્ચય સ્તુતિ કહે છે, તેમાં પહેલા જ્ઞેય વિનાયકના શંકર દુઃખનો પરિહાર કરી સ્તુતિ કરે છે. જો ઇન્દ્રિય જીણિતા નાણ સહાવમ અધિયમ મુણદી આદમ સંખલો જીદિન્દ્રિયમ કે ભણંતી તે નિચિદા સાહુ જીતી ઇન્દ્રિયો જ્ઞાન સ્વભાવે અધિક જાણે આત્મને નિશ્ચય વિશેષથી સાધુ રાખે જીતેન્દ્રિયથી. અને અહીંથી ધર્મનું વાસ્તવિક સ્વરૂપ શરૂ થાય. ભગવાનની સ્તુતિ એટલે શું? કેવળી અને તીર્થંકરની સ્તુતિ પવન એટલે શું? એનો અર્થ એ કર્યો અહીંયા કે ભગવાન આત્મા પોતે જ્ઞેયક શંકર કીધો ને માથે કે આવશે. ભાવ ઇન્દ્રિય જે છે ખંડ ખંડ, જળ ઇન્દ્રિય છે અને ઇન્દ્રિયના વિષયો વાણી આદિ રૂપ આદિ એ ત્રણેયને ઇન્દ્રિય કહેવામાં આવે છે. એને જે જીતે એટલે કે જ્ઞેય છે એ પરજ્ઞેય છે. ભાવ ઇન્દ્રિય ખંડ ખંડ જે એક એક વિષયને જણાવે એવું જ્ઞાન એ પણ પરજ્ઞેય છે. આ જળ ઇન્દ્રિયો એ પરજ્ઞેય છે. અને બહારના વિષયો સ્ત્રી પુરુષ દેશ ભગવાન ભગવાનની વાણી એ બધા ઇન્દ્રિય ગણવામાં આવ્યા છે. ઇન્દ્રિયના વિષયોથી ઇન્દ્રિય ગણવામાં આવ્યા છે. અને ત્રણેયને પરજ્ઞેય ગણવામાં આવ્યા છે. એ જ્ઞાયક આત્મા અને પરજ્ઞેય બેને એક માને છે ત્યાં સુધી મિથ્યાદર્શી અજ્ઞાની છે. એને વિતરાગ આત્માની સ્તુતિની સાચી ખબર એમ કેમ છે? સમજાણું ગાય જીતિ ઇન્દ્રિયો જ્ઞાન સ્વભાવે અધિક જાણે આત્મને નિશ્ચય વિષય સ્થિત સાધુ વાતે જીતેન્દ્રિય તે અને શબ્દાર્થ કરીને પેલો છે ને હમણે શ્લોક યથા જે ઇન્દ્રિયોને જીતીને આ શબ્દ છે. ઇન્દ્રિયના પ્રકાર ત્રણ પાર છે, ભાવ ઇન્દ્રિય ખંડ ખંડ દ્રવિન્દ્રિયને ના વિષય હોવા બધું. એક જ્ઞાયક સ્વભાવ, એક પરજ્ઞેય ભાવ. એને જીતીને યુવા જૈન, જૈન કોઈ સંપ્રદાય નથી, જૈન વસ્તુનું સ્વરૂપ છે. જે અણિન્દ્રિય સ્વરૂપ છે એ જૈન સ્વરૂપ છે. અણિન્દ્રિયને આશ્રય કરીને ખંડ ઇન્દ્રિય શબ્દો જળ ઇન્દ્રિય અને વિષય એના લક્ષને છોડી દઈ અને છોડી દઈ ના અર્થી કે અણિન્દ્રિય સ્વભાવનો અનુભવ કરીને જે અનુભવમાં ઇન્દ્રિય ભાવ જળ અને વિષય અનુભવમાં ન આવે એને ઇન્દ્રિયોને જીતી એમ કહેવાના. માથે કહ્યું હતું ને વિનાયક શંકર આત્મા વિનાયક સ્વરૂપ અને એ જ્ઞેય સ્વરૂપ બે ની એકતા, જ્ઞેય ને જ્ઞાન એક છે એવી માન્યતા એ મિથ્યાત ભાવ છે, એ અજૈન ભાવ છે. જાણું કઈ ભગવાન જ્ઞાય સ્વરૂપ ચૈતન બિંબ સ્વજ્ઞેય જ્ઞાયક અને પરજ્ઞેય ભાવેન્દ્રી જડ ને શબ્દ આદિ રૂપ રસ શબ્દ એ જ્ઞાયક સ્વભાવમાં પરજ્ઞેયની એકતાની માનતા એ અજૈન છે, તે મિથ્યાદર્શી છે, તે ઇન્દ્રિયને ઇન્દ્રિયથી જીતાઈ ગયો છે, એ જૈન નથી, એ જીન નથી. જેણે જીન એટલે જીતવું, શું જીતવું? અહીં શરૂ કર્યું છે જીન એટલે જીતવો નહીં, જૈન એ જીન એ જૈન. પોતાનું ભગવાન આત્મા ન્યાયક સ્વભાવ સ્વરૂપ અનિન્દ્રિય એવું જેનું સ્વરૂપ છે એની દ્રષ્ટિ કરીને એને ધ્યેય બનાવીને ભાવ જળ ને વિષયો પાર તેના તરફથી પડખું ફેરવી નાખીને પડખું સમજશે ને કરવટ ભાવેન્દ્રી જે એક એક ખંડ જ્ઞાન એક એક વિષયને જણાવે એ ખરેખર તો પરજ્ઞેય છે, સ્વજ્ઞેય નહીં. આ જળ ઇન્દ્રિયો પાંચ એ પણ પરજ્ઞેય છે અને એના વિષયો શબ્દ રૂપ રસગન સ્પર્શ એમાં ભગવાન ને ભગવાનની વાણી પણ આવી ગઈ, સ્ત્રીને પૈસા ને આ મકાન ને બધું આવી ગયું. એ બધા વિષયો એ ઇન્દ્રિય ઇન્દ્રિયનો વિષય તેને ઇન્દ્રિય ગણીને એ પરજ્ઞેયને પરજ્ઞેયમાં ત્રણે આવે છે, એ ત્રણે સ્વજ્ઞેયમાં નહીં. ઇન્દ્રિય જળ અને ભગવાનની વાણી, ભગવાન ભગવાનની પ્રતિમા, પોતે ભગવાન સમોસવાનું પરજ્ઞેયમાં જાય છે, સ્વજ્ઞેય નહીં. સ્વને જાણવા લાયક જ્ઞેય એ નહીં, પરજ્ઞેય એટલે પર તરીકે જાણવા લાયક જ્ઞેય છે. જૈન એટલે કોઈ પક્ષ નથી, કોઈ સંપ્રદાય નથી, વસ્તુ જે છે અનિન્દ્રિય સચિદાનંદ જીન સ્વરૂપ. જીન સ્વરૂપ એટલે અકસાય સ્વરૂપ, અનિન્દ્રિય સ્વરૂપ, વિતરાળ સ્વરૂપ, વિનાયક સ્વભાવ ભાવ સ્વરૂપ, એવો જે સ્વભાવ એની દ્રષ્ટિ કરીને પરને ભીન પાડવું, ભાવેન્દ્રી જણેન્દ્રીને વિષયો એને ભીન થવાનું એને એને જીત્યા એમ કહેવામાં આવે. આપણ ઉતારવામાં આમ ઉતારવી એમ કે છે ભાવ ઇન્દ્રિય ખંડ ખંડ પણ પરજ્ઞેયમાં જાય છે. અંશ ને એ શિકારી વસ્તુ નથી. શિકારી જયારે સ્વજ્ઞેય ત્યારે ખંડ જ્ઞાન પણ પરજ્ઞેયમાં જાય છે. તો પછી આ જડ આ ઇન્દ્રિયો તો પરમાં જાય, એમાં કઈ વિશેષતા? ભાવ ઇન્દ્રિય જે જ્ઞાનમાં અંશે, જે જ્ઞાનમાં અંશ એક એક વિષયને જાણે, એવું જે ખંડ જ્ઞાન, અંશ જ્ઞાન, ખંડ જ્ઞાન, એ પણ વિકારી અખંડ જ્ઞાયક સ્વભાવની અપેક્ષાએ એને પરજ્ઞેય તરીકે ગણ છે. આવો માર્ગ છે ભાઈ, અહીં શરૂ થાય તમે એટલે તેની ગાથા. ઇન્દ્રિય જીતી નહીં રીતે જ્ઞાન સ્વભાવ વળી, જ્ઞાન સ્વભાવ વળી એટલો ભાવ લીધો શ્રીકાળ. વિનાયક ભાવ, ચૈતન્ય ભાવ, સ્વભાવ ભાવ એવા વળી, એટલે કે એનો આશ્રય કરીને અનદ્રવથી અધિક સદ્ધાર થાય છે. ખંડ જ્ઞાન એ અનદ્રવ છે, ઠીક. આ જડ ઇન્દ્રિયો એ અનદ્રવ છે. ઈશ્વરભાઈ અને ભગવાન, ભગવાનની વાણી એ અનદ્રવ છે. તમારા બાપ નો પ્રશ્ન છે, બાપ ને દેવ ગુરુ શુદ્ધિ પર તો કે છે ખંડ ઇન્દ્રિય પર દ્રેમ નીચા લીધું છું, એ તો પરિચય કરવા. અહીં તો અત્યારે આ શૈલી ચિંતા વિચાર અખંડ જ્ઞાયક સ્વભાવ, પૂરણ સ્વભાવ, એક સ્વભાવ, સામાન્ય સ્વભાવ, જ્ઞાન ભાવ, સ્વભાવ ભાવ, એને અનદ્રવથી અધિક, એટલે અનદ્રવથી જુદ, અધિક શબ્દ જુદ, એની સાથે એક નહીં. ભગવાન જ્ઞાન સ્વભાવ, જ્ઞાન સ્વભાવ એ દ્વારા, એટલે કે એનો આશ્રય લઈને અંદરથી અધિક ખંડ ઇન્દ્રિય, જળ ઇન્દ્રિય, ભગવાનની વાણી, સમેત શિખર શેત્રુંજો અને ત્રિલોકના નાથનું સમોસન ને પોતે ભગવાન, એ બધા અંદરમાં જાય છે. એમાં સુલન નહીં, અંદરથી અધિક, અધિક એટલે જુદો. નાયક સ્વભાવ, ચૈતન સ્વભાવ, નિત્ય ધ્રુવ, જેના અવલંબે પરજ્ઞેય જીતાય જાય છે, એટલે પરજ્ઞેયની એકતા રહેતી નથી. એવો એનો જેનો અર્થ છે કે સ્વજ્ઞેયની સાથે વિકાસ જ્ઞાયક ભાવની સાથે અને ઇન્દ્રિયને એક પણ એ માન્ય છે કે અભેદ પણ મિથ્યા ભાવ છે, એ અજૈન પણ છે, કે એ ઇન્દ્રિયથી જીતાઈ ગયો છે, ઇન્દ્રિયને જીતી નથી એને. એનાથી અધિક એટલે ખંડ જ્ઞાન. આ બધો આ લોકો કે છે કે પુન હોય તો જો વાણી મળે, પુન હોય તો શરીર મળે, તો બધું માટે એમાં સાધન છે ને, કે પુન્ય તો આ બધી સારી ઇન્દ્રિય મળે, જળ સાંભળવાનું પુન હોય તો મળે, ભગવાન મળે. પૈસા બીજા ત્યાં છે ને, છોકરાઓ કામ કરે છે એટલે પૈસા ન હોય તો મોટો થાય, બધી વાત ખોટી છે. નાઈ તો કે છે કે મેળવું છે જે આ દરવિન્દ્રી અને ભાવેન્દ્રી મળેલી છે, ખંડ ખંડ ઠોક તમે એવો ભાવ. હા હા છે, અને આ મેળવું છે બહારનું સાંભળવાનું, બધું મેળવું એનાથી ખસી જવું છે તારે, એનાથી તને લાભ થાય એમ નથી. જીનેન્દ્ર સ્વરૂપ જીવું છે ભાઈ, ભગવાન આત્મા નાયક થવાની વસ્તુ એ વળી એમ કહ્યું ને, એમાં વળી એટલે એનો આશ્રય લઈને અંતરમાં એકાગ્ર થવું અને ખંડ જ્ઞાન ઇન્દ્રિયોને ભગવાનની વાણી કે ભગવાન પોતે એનાથી ભીન પાડવો આત્માને જુદો, કારણ કે પરજ્ઞેય છે એમાં સ્વજ્ઞેય એમાં આવતો નથી, અને સ્વજ્ઞેયમાં પરજ્ઞેય આવતો નથી. આવું વાત છે, એવો ભગવાન પૂર્ણ સ્વજ્ઞેય એટલે કે જ્ઞાનમાં ગણાવવા લાયક પોતે ન્યાય ભાવ, એ દ્વારા એ વળી ઘનિન્દ્રિયને સ્વાદીને પરદ્રવ્યને થી અધિક એટલે જુદો જાણવો અંદરમાં, એનું નામ ઇન્દ્રિયને જીત્યું કહેવાય, એનું નામ આ કેવળી અને તીર્થંકરના આત્માની સ્તુતિ એટલે પોતાની સ્તુતિ ભગવાનની સ્તુતિ એમ કીધું જાય છે. ભાવેન્દ્રી મળી બહુ સારું, એ તો સ્તુતિ પદની થઈ નહીં. દ્રવિન્દ્રી પાંચ મળીને સારું, એ તો સ્તુતિ પદની થઈ. કાન મળ્યા તો સાંભળવાને મળ્યા, એ તો સ્તુતિ કાનની પદની થઈ. હા હા હા, વાત વાણી સાંભળવાને મળી માઇકી લાભ, એ તો પદની વાત થઈ, પરગની થઈ. એનાથી લાભ છે નહીં, ત્યાંથી તો ખસવાનું છે. જેનાથી જુદું પડવું છે એનાથી લાભ થાય એમ કેમ મને ન્યાય સમજાય છે? કાંઈ સ્તુતિ દ્વારા સ્વભાવનું સાધકપણું જેટલું ફેલતું છે એને અહીંયા બતાવે છે. એનું નામ સ્તુતિ. સ્તુતિ એટલે સ્તવન. કોનું? કે વિનાયક ભાવનું. કઈ રીતે? કે જે ટીકાળી વિનાયક ભાવ છે એના તરફ જવું, જે ભાવ જળને એનાથી ખસવું, એનું નામ સ્વભાવની સ્તુતિ, એનું નામ ભગવાનના ગુણની સ્તુતિ. આત્માને છે ને જ્ઞાન સ્વભાવ અધિકમ આત્માને, એમ કીધું ને ભાવ અને ભાવ ભાવ આવે, આ તો શબ્દાર્થ થાય ગાથા. સ્વભાવ વસ્તુ છે. વિભાવ સ્વભાવી, ખંડ જ્ઞાન સ્વભાવી, પરભાવ સ્વભાવી વસ્તુ નથી. કહાણી જ્ઞાન સ્વભાવ બની અનદ્રવ્ય થી અધિક, ખંડ જ્ઞાન છે અનદ્રવ્ય છે. અને જે કહો કે અંદર કહો, શું કીધું એના વડે ભગવાનની વાણી જણાય એવું જે જ્ઞાનનો અંશ એને અહીંયા પરદ્રવ કીધું. પર જ્ઞે કહો કે પરદ્રવ પર એને જ્ઞે જ્ઞાય શંકર છે ને એમાં પર જ્ઞેયને પોતામાં માનવું એટલે કે પરદ્રવ્યને પોતાના જ્ઞાન ભાવને હારે માનવું એ શંકર દોષ કીચડો કહેવાય. દાણા ને કાંકરા ભેગા થયા જાણું કઈ માનવાળા અંતરમાં એકાદ તમી એમ નહીં એને વિષય લક્ષ્મ આપવો જોઈએ ને. આ વિનાયક ભાવ વળી આત્માને એનાથી અધિક જુદો પાડીને જાણે એનું નામ જાણ્યું ને માન્યું કહેવાય છે. એની વાત એમ ના તમારા બે બીજા દુકાન ભાવન ગયા માન લેવા સમજાવું કઈ જ્ઞાન સ્વભાવ વળી સ્વભાવ કેવો કોનો છે કે આત્મા એવા આત્માને જાણે છે ને જાણંતી જાણે જ્ઞાનની વ્યાખ્યા અનુભવે ચેતનજી ક્યાં વાત છે આવી ક્યાં કોની પાસે છે આવું શું ખાય છે ને પણ ખાય છે ને આમ કે ખંડ ઇન્દ્રિય જે છે ભાવ ઇન્દ્રિય એ અંશ છે એ પરદ્રવ છે. પર જ્ઞેય કહો પરદ્રવ કહો એને જ્ઞાયક ભાવ સાથે એકત્વ માનવું અથવા એનાથી લાભ માનવો અથવા જળ ઇન્દ્રિય થી લાભ માનવો અથવા શ્રવણ થી લાભ માનવો એ બધું પરદ્રવ્યની સાથે સ્વદ્રવ્યને એકતા કરવાની માનતા છે. ન્યાય છે ને ન્યાય એટલે પરદ્રવ્ય ને ન્યાય એટલે સ્વદ્રવ્ય. જાણંતી જાણે છે આ એનું નામ સમ્યક દ્રષ્ટિ એનું નામ ધર્મની પહેલી દશા. બીજી રીતે કહીએ તો જ્ઞાનનો અંશ એ ખંડ છે એ ઉપર દ્રષ્ટિ પર્યાય બુદ્ધિ છે, પરદ્રવ્ય બુદ્ધિ છે, પરજ્ઞેય બુદ્ધિ છે. એવી વાત એની એનું લક્ષ છોડી ભાવિન્દ્રી જણિન્દ્રી ને વાણી આદિ કે ભગવાન ને ભગવાનનું સમૂહણ એના લક્ષમાં જે એનું લક્ષ છોડી દઈને એવી વાત છે. અલૌકિક વાત છે વસ્તુની થોડી સ્થિતિ આવી છે. જીવની સ્તુતિનું વર્ણન આવે એટલે કે આત્માના ગુણોનું સ્તવન, એટલે કે આત્મા અણિન્દ્રી છે એના તરફ ઝુકાવ થઈને પરજ્ઞેયને જીતવું એટલે પરજ્ઞેયને એમાં આવવા દેવું નહીં, એનું નામ જીતવું ને એનું નામ સમ્યક દર્શન ને જ્ઞાન કહેવામાં. પ્રકાશદાસજી આવી વાત છે, એવી શૈલી વાત કરી. અહીં કોખે છે કે ખન ઇન્દ્રિય થી લાભ થાય માનનાર પરજ્ઞેયને પરગ્રહને પોતાનું માને. ભાઈ હા હા, આ જળ ઇન્દ્રિય છે તો આપણને સાંભળવાને જ મળ્યું, એનાથી લાભ માને એ પરજ્ઞેયને પરદ્રવ્યને પોતાનું માને છે. અને શાસ્ત્ર શ્રવણ ને વિતરાગની વાણીનું સાંભળવું એનાથી મને લાભ થાય, એનો અર્થ પરદ્રવ થી મારે મને લાભ થાય. પરદ્રવ ને સ્વદ્રવ એક માની પંડિતજી. આ મૂર્તિ અને ભગવાનની પ્રતિમા એને જઈને મને લાભ થાય, અમારે એક કેચ હતા કાંડીસન મોકન કઈ ભેગા કઈ થાય વાણિયા વડ છે. 5,000 માગતો હોય તો એ લોકો 2,000 ને એક પાઈ નથી મેં વધારે, એ લોકો 5,000 ને એક પાઈ ઉછળી લીધી તમારી લોકો એમ કરતા કરતા પછી 1,015 ભેગા થાય એ હું જા. આવું સચમાં બીજું શું હોય, પણ સચમાં ભેલચેળ સચ ની હોય, દાણામાં ભેલચેળ કરી નથી નાખતા. હું સમજો કહો મકો એક માણસ આપણા એવું ભાવનું કરિયાણા દુકાને 35 થી લે જો તું તપાસ કરો એમાં 27 છે તો ભેદ જોડો નીકળ્યું 500 થી ધારી નીકળી માનું પહોંચી માનસિક આવ્યો ભાવનગર કરિયાણા દુકાને થી લગભગ 30-35 થી કેમ કેમ એટલે લઈ આવ્યો થોડી થોડું નમું જોયું 27 થી ભેદ જોડો 5-7 થી ભેદ કરવી ને એવું અડગો અત્યારે થઈ ગયું એમાં ભેળસેળ કઈ કરવા. ખંડ ઇન્દ્રિય થી જ્ઞાન થાય, જળ થી લાભ થાય, ભગવાનની વાણી થી લાભ થાય એવું કઈ નાખવાનું ધંધ ભેળસેળ ગુડે ન થાય જરીએ લાભ વ્યવહાર વ્યવહારથી કહેવામાં આવે એટલે નથી એમ કેમ એનો વ્યવહાર. અનેકાંત ઈ કે નીચે થી થાય ને વ્યવહાર થી લાભ થાય એના મને કાંત છે. આવી વાત છે પંડિતજી. આ એક ત્રી મી ગાથા સૂક્ષ્મ ભાવનો અંશ છે એના ઉપર બુદ્ધિ છે એ પણ પરદ્ર બુદ્ધિ કેમ છે આવો બધી બુદ્ધિ ટીકાવાળી બનાવી ભણવા સમજાવું કઈ આ તો ત્રણ લોકના નાથ કેવળી એના કથનો અને કેવળી પરૂપે ધર્મ આવે ને મંગળમાં કેવળી પનંતો ધમ્મો ધરણ કેવો કોને કેવળી પનંતો ધર્મ રથની દયા પાડવી રથ પાડવા એ કેવળી પનંતો દયા પડી તો રાગ છે એ તો પર ઉપર લખ જાય છે રાગ તો પરદ્રવ છે જિંદગી એ પરદ્રવ છે એના ઉપર જ્યાં સુધી લક્ષ છે ત્યાં સુધી પરદ્રવ ને પોતાનું માને છે. હા હા હાથ મારી દીધો એને કાળે ઈ જીઠક અને જે પ્રકારનો હોય ત્યાં ત્યાં મોક્ષ માર્ગ નું પર્યાય નું વર્ણન કરવું છે. તો પર્યાય દ્રવ્ય માંથી આવે તો એમ કે ના મારે ત્યાં એને કરી દઉં બે પૈસા છે ના, એ તો સ્તુતિ નું વર્ણન છે. ત્યાં તો મોક્ષ માર્ગ નો અધિકાર છે ને, એ પર્યાય પર્યાય માંથી ન આવે એટલું સિદ્ધ કરીને જ્ઞાયક માંથી આવે માંથી પરદ્રવ્ય પર્યાય એમ કરીને સિદ્ધ કરી, કારણ છે કારણ સહિત સિદ્ધ કરી છે. અહીંયા તો જીવ નો અધિકાર છે, જીવ એને કહીએ કે જે ખંડિન્દ્રિય જડિન્દ્રિય એનો વિષય છે, એનું લક્ષ છોડી દઈને ઈ છે તો લાભ છે એમ છોડી દઈને, ઈ છે તો હું છું એમ છોડી દઈને, હું છું તો એ છે એમ છોડી દઈને, આ તો સ્પષ્ટીકરણ છે. એવો ભગવાન જ્ઞાયક ભાવ એવા સ્વભાવનો આશ્રય લઈને ખંડિન્દ્રિય ભાવિન્દ્રિયની ભિન્નતા પડે, સ્વમાં એકતા ન રહે, એનું નામ જીવ કહેવામાં આવે, એને જીવ કહીએ એમ કે છે. જીવ અધિકાર છે ને, એને જીવ કહીએ. બાકી ખંડિન્દ્રિય થી લાભ થાય, શબ્દ થી લાભ થાય, જડ થી લાભ થાય, એને જીવ ન કહીએ એમ કે છે. મટી ગયો છે એની દ્રષ્ટિમાં, મટી ગયો છે ને એ દ્રષ્ટિમાં મટી ગયો છે, જીવ રહ્યો નથી. જીવનું સ્વરૂપ તો જ્ઞાયક ભાવ, એના સ્વભાવ વેરી કરીને એમાં એકતા થાય, અને અહીંથી એકતા તૂટે એનું નામ જીવ. એની યાર એકતા થાય, જીવ રહ્યો છે ક્યાં એને? ઓ ભલે પણ દ્રષ્ટિમાં રહ્યો નથી, એને ક્યાં છે? પર્યાયનો સ્વીકાર પરદ્રવ્ય તરીકે સ્વીકાર છે, પરદ્રવ્ય તરીકે નહીં. સમજાણ કઈ એ ચેતનજી, એ તમારો પ્રશ્ન આવતો છે નથી આવતું છે. આવી વસ્તુ સ્થિતિ જ આવી છે, વસ્તુની મર્યાદા વસ્તુમાં છે, એ મર્યાદા જ્ઞાય ભાવને છોડી નહીં. ખંડિન્દ્રિય આવી છે, જડિન્દ્રિય સ્વરને પોતાનું અસ્તિત્વ માની નતો, એનો અર્થ એની સ્તુતિ થઈ, એની સ્તુતિ થઈ, ભગવાન આત્માની સ્તુતિ રાગ હોય તો લાભ થાય, નિમિત્ત હોય તો લાભ થાય, આ બધું આમાં એ અમે એ નિમિત્ત લખે. નિમિત્ત નિમિત્ત અચિંતિત કરે, નિમિત્ત અચિંતિત કરવું લાખ વાર આનંદ નગર નિમિત્તે લાખ આવેદન કરવાનું લાખ બાત કે અનંત બાદ કી બાત કેમ સમૂહ તો લાખ તો શબ્દ ગોઠવો છે, અનંત બાદ કી બાત નિશ્ચય ઉરાણો થોડી જગત બધું બંધ, એક નિજ આત્મ, નિજ આત્મ જાઓ, પર ભગવાને નહીં, પર ભગવાન તો પર દરી મજા. હા 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 એ શું નહીં, આવું તો સાંભળ્યું નહોતું. મોડો પાછો રસનભાઈ મોઢ મારા ગુરુ પણ રસ્તો આવે છે, વિષ્ણુ હોય એવું કાટણ રામાયણ ભારત બહુ સમજ્યા છે વિષ્ણુ સર. હા આત્મા છે ને, આમાં ક્યાં આત્મા, ક્યાં મૂઢ લો, આત્મા ક્યાં, આત્મા તો અહીંયા ઇન્દ્રિય ને જીતે છે આત્મા, આ ઇન્દ્રિયમાં રહે ને ટકે એ આત્મા નહીં, ત્યાં પ્રશ્ન શું હતા. દેવચંદજી હાજી આમ કહી ગયા છે, ભક્તિ કરતા થશે મની ભક્તિ, ભક્તિની વાત આવે ભક્તિ કહો, ભક્તિ કહો, ભક્તિ કરે પણ વસ્તુ સ્થિતિ આવી ભગવાન છે ત્યાં પછી બીજું શું કરવું, એનું મોડ થોડું શું કે જિલ્લા પણ ભગવાન સર્વજ્ઞ પરમેશ્વર જયશંકર દેવ તેઓ જ્ઞાની પરમાત્મા એમ ફરમાવે છે અને એ છે એમ ફરમાવે છે. ભાઈ તું જ્ઞાયક સ્વભાવે રહેલો પ્રભુ રામ, એની દ્રષ્ટિ કર તો તને જ્ઞેયની પરજ્ઞેયની એકતા તૂટતા સ્વભાવની એકતા થશે. આમ શિકારી સ્વભાવમાં એકતા થતા ખંડ ઇન્દ્રિય જળ ને પરની એકતા તૂટશે ત્યારે તેને પરદ્રવથી જુદો પાડીને ભગવાને કીધું કે આત્માની સ્તુતિ આવી એવી સ્તુતિ એને કરી, એ જીવ થઈને સ્તુતિ કરી, જીવ જીવ પણ રહીને થઈને સ્તુતિ કરી. કઈ આ તો હવે સ્વાધ્યાયની કાળ છે ને બધો હોય શાંતિનો અમુક શૈલી થી કેવું પડે કે અમુક વાત આવે, અમુક નહીં તો માખણ હાલો છે. દૃષ્ટાંત એક નું પોતું આવે છે આવે પછી બીજે છેલ્લે દૃષ્ટાંતો ઘણા ક્યાં તૈયાર કરી રાખ્યા છે અંદર એને મળતું હોય ને જરીક સ્વભાવ એવો આવી જાય. હા અને તે વાણીને કાળે વાણી નીકળે છે એને કારણ એમાં આત્મામાં અધિકાર ક્યાં છે. હા એ વાત છે. એ છે તેને તે નિશ્ચય નયમાં શિર સાધવું છે જે ધર્માત્મા કેવળીઓ અને સંતો જે છે તેઓ ખરેખર જીતેન્દ્રી કહે છે. આવા આત્માને જીતેન્દ્રી ભગવાન કહે છે, મુનિઓ કહે છે, ચાર જ્ઞાનના ધન સંતો ગંધરો કહે છે. એવા આત્માને જ્ઞાન સ્વભાવી ભગવાન આત્મા એને જ્ઞેય ખંડ ને જળ ઇન્દ્રિયની પણ એનાથી એકતા અને એના અસ્તિત્વમાં હું છું એવી જે માન્યતા હતી તેને તોડીને એકને તોડીને એ વ્યવહાર છે. સ્વભાવમાં એકતા થતા પરની એકતા તૂટી છે એને જીવ થઈને એને પોતાના ગુણનું સવન કર્યું એમ કહેવામાં આવે છે. સમજાણું કઈ એ જટલ ભાઈ એવા જીવને, એવા જીવને એટલે જેને ન્યાય ભાવના સ્વભાવનો આશ્રય લઈ સ્વદ્રવ્યનો આશ્રય લઈ અને ખંડ ઇન્દ્રિય જળને વિષય પરદ્રહને એકતા જેને તૂટી ગઈ છે અને સ્વભાવમાં એકતા જેને થઈ છે એવા જીવને સંતો જીતેન્દ્રી કહે છે. એવા જીવને સંતો ચાર જ્ઞાનના ધણી ઋષિઓ મુનિ પરમાત્માના અથવા પરમાત્મા એને જીતેન્દ્રી કહેવામાં આવે. એટલે ઇન્દ્રિયને જીતી કાન આંખો ફોડી નાખે ના જાણે કાનમાં ખીલા નાખે એ જીતેન્દ્રી નહીં. આવે છે ને અનુમતિ માનો સોદાસ જવાની સ્ત્રી ઉપર નજર ગઈ. અરે આ થોડી નાખે આગળ હું વાત છે એમાં આ રીષાનો પ્રેમ હતો તરત લટકતો છે એમ પકડી દોરી દોરી છે અંદર રીષાને કરી લીધું સોદાસ બતાવે છે તરત લટકતો હતો અંદર દારીમાં જવું પૂછું નથી પકડી એ એકદમ પરિસ્થિતિ બધી કાનમાં લાકડા નાખવા કઈ હંભરાઈ જતી એને કઈ કહું બીજી વાત આવે ત્યાં હું છે પણ બોલ ભાઈ બહુ કરતા એ વાત આવે શું છે પણ મને અહીં તો કે છે કે સાંભળવું એના તરફથી લક્ષ છોડવું એ વસ્તુ છે. અહીં તો એ કે છે ભગવાન આત્મા વિનાયક સ્વભાવ વાવ પ્રભુ અંદર એને અંતરદ્રષ્ટિ કરીને એમાં એકાગ્ર થઈને જેને આ જીત્યો એ નાસ્તિથી વાત કરી અસ્તિત્વ ન્યાય સ્વભાવનો આશ્રય લીધો એ અસ્તિત્વ ત્યારે આ જ્ઞેયથી એકતા તૂટી એને જીતેન્દ્રી ઇન્દ્રિયો જીતી એ નાસ્તિથી જીતી એમ કે બાકી ખરેખર તો અણઇન્દ્રિયમાં એકાગ્ર થયો છે ત્યાં ઇન્દ્રિય જીતાઈ ગઈ છે એને જીતેન્દ્રી કહેવામાં એક ગાથામાં કેટલો સુંદર જ્ઞાન ગાથા કોને કહેવાનું કોનાથી કરતું તમારા આવી વાત પરમ સત્ય ક્યાંય મળે આવા જેને જ્ઞાન સ્વભાવી વસ્તુ ભગવાન એનો જેને આશ્રય કર્યો એને ખંડિન્દ્રિય ભાવ જડિન્દ્રિય પર જીતાઈ ગયા એટલે એનો આશ્રય રહ્યો નહીં. એના તરફથી લાભ બુદ્ધિ એકતા બુદ્ધિ તૂટી ગઈ અને સ્વભાવની એકતા થઈ એને સંતો વિતરાગી મુનિઓ એને જીતેન્દ્રી કહે છે. એ જીવને જીતેન્દ્રી કહે છે. ઇન્દ્રિયના વિષય ભોગવે નહીં અને બ્રહ્મચારી હોય માટે જીતેન્દ્રી છે એમ નહીં. હા 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 આખી જિંદગી ઇન્દ્રિયનો વિષય સ્ત્રીનો દીધો ન હોય એથી એ જીતેન્દ્રી છે એમ નહીં. હા હા જેને એ વિષય તું પરગ્ની છે અને એના તરફનું લક્ષ જમું એ રાગ છે અને તેને જાણવાનું ખંડ જ્ઞાન એ પણ પરદ્રવ છે. હા હા એ ખંડ જ્ઞાન જાણનારું રાગને રાગ અને ઓલું ત્રણેયને રૂચિ છોડી એટલે તેના ઉપરનું લક્ષ છોડી દઈ અને જ્ઞાન ભાવના આશ્રય દ્રષ્ટિ જાય એને જીતેન્દ્રી કહેવામાં આવે છે. અને જેણે શરીરથી સ્ત્રીને સેવી નહીં માટે જીતેન્દ્રી છે એમ નથી. એવા નિશ્ચય નહીં એમાં સ્થિત સાધુ એમ ભાષા છે. વ્યવહારમાં સ્થિત સાધુ આને એમ કે છે નથી કહ્યું. સંતો એટલી શૈલી જેને સ્વભાવમાં સ્થિત મુનિઓ સંતો ભલે પંડાવતો વિકલ્પ હોય તો એમાં સ્થિત નથી, સ્થિત સ્વભાવ માટે સમજાણું કાંઈ. હા 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 એ છે નિશ્ચયમાં સ્થિત રાખવું. આ સાથે પેલાની જીતેન્દ્રી કેનારા કેવા એની વાત કરે છે. જીતેન્દ્રી
કેનારા કોણ?
જીતેન્દ્રી થયો હોય તો થયો, પણ એને જીતેન્દ્રી કેનાર કેવા હોય છે એમ કે છે. હે કે નહીં ઉસમે નિશ્ચિતા સાધવો. હા હા, જેણે સ્વરૂપને વ્યવહાર થોડી લત થોડી નિશ્ચય સાધન કર્યું છે, ભગવાન જ્ઞાયક સ્વભાવનું જેને મતલબ સાધન કર્યું છે, એવા નિશ્ચયમાં સ્થિત જે સંતો આવા જીવને જીતેન્દ્રી તરીકે સ્વીકારવામાં આવે છે. એને એમાં ભણંતી એમ કીધું ને, કહે છે કહે છે કહો કે એને સ્વીકારે છે એ જીતેન્દ્રી. હા સમજાય છે કઈ? આ તો 17મી વાર હાલે સા સમય સા. હા હા સંજયભાઈ જો આ સમય સા 31મી ગાથા તેવો ખલુ ખરેખર જીતેન્દ્રી કહે છે એને સાતો જીતેન્દ્રી કહે છે. ટીકા આ તો સમદાર થયો, આ તો હવે સ્વાધ્યાય નો કાળ છે ને, આ તો હવે જે મુનિ મુનિ નામ આત્મા એટલે બોલશે, પણ મુનિ પ્રધાન ટીકા સમજાય. દ્રવેન્દ્રિયો આ જળ પાંચ અજીવ પર્યાય છે, ઉદ્ગમની પર્યાય ભાવ ઇન્દ્રિયો જે ખંડ જ્ઞાન નો અંશ છે એ પણ પરદ્રવ્ય માં જાય છે. પરદ્રવ્ય તો પર નહીં કહો બે અનિદ્રવ્ય અધિક કીધો ને લખાણ માં જ્ઞાન અધિક મંદ્ર છે. ભાવ ઇન્દ્રિય અનિદ્રવ્ય છે એટલે અનજ્ઞેય છે. અનજ્ઞેય કો કંદ્રવ કો તો તથા ઇન્દ્રિયોના વિષયભૂત પદાર્થ શબ્દ રૂપ રસગન સ્પર્શ, ચાહે તો સ્ત્રીનો વિષય હો કે ચાહે તો ભગવાનની વાણી હો કે ભગવાન હો, એ બધા ઇન્દ્રિયના વિષયો છે. મારે છે ને કે વિષયનો વિષય અને ભગવાનની વાણી બે વિષય છે. દૂસરા ભાગ તીસરા ભાગ આવ્યા ને વિષય તરીકે જ ભગવાનની વાણીની સ્ત્રી તરીકે બે વિષય છે એમ છે. પણ આ શું કીધું? એ તો ઇન્દ્રિય કીધી પર ને ભગવાનની વાણી ને ઇન્દ્રિય કીધી, આત્મા નહીં અનિન્દ્રિય નહીં. શાસ્ત્ર સાંભળવા એ બધા ઇન્દ્રિય, ઇન્દ્ર નો વિષય એમ
કીધું.
વસ્તુ સ્થિતિ એમ છે ત્યાં નથી, શું થાય હવે હો પછી વસ્તુ વર્ગની તરીકે છે એમ. એવા ઇન્દ્રિયોના વિષયભૂત પદાર્થો એ ત્રણેયને, પાંચમાં તો ઇન્દ્રિયને જીતીને કીધી છે, એટલે ત્રણને ઇન્દ્રિયો કીધી. પોતાનાથી જુદા કરીને જોયું, કોઈનામાં અધિક નાખ્યું છું, જુદા કરીને શંકર દોષ આવીને સર્વ ઇન્દ્રિયોથી ભિન્ન પોતાના આત્માને અનુભવે તે મુનિ નીચેથી જીતેન્દ્ર છે.
વચન ગુરુદેવ.